તારીખ 15-10-1988 પૂજ્ય ગુરુદેવશ્રીના વચનામૃત બોલ નંબર 15 અને 16 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 12.
મિથ્યા દ્રષ્ટિ મૂળમાં પર્યાય દ્રષ્ટિ છે. જીવને અનંત સંસાર છે એનું કારણ મિથ્યા દર્શન છે. મિથ્યા દર્શનના પરિણામમાં કહું કે દર્શન મૂળના પરિણામમાં કહું, એનું સત્વ છે, એવી શક્તિ છે કે જીવને અનંત સંસાર રખડાવે. એ મિથ્યાત્વ અથવા દર્શનનું ક્યાંથી ઉપજો? મૂળમાં માત્ર પર્યાય સ્વરૂપે પોતાનું અવધારણ કરવું, પોતાને પર્યાય સ્વરૂપે જ માત્ર અનુભવ કરવો, એવી જે સ્થિતિ એના દેહની ચાલી રહી છે, પરિણામ એનું ફળ સંસાર છે અથવા એનું ફળ જન્મ મરણ છે. નિરંતર શુભાશુભ પરિણામ થાય છે અને શુભાશુભ અનેક પ્રકૃતિના કર્મ બંધાય છે, પણ એક ભાવમાં આયુષ્ય એક જ વખત બંધાય છે, બીજી વખત આયુષ્ય બંધાતું અથવા તો એક ભાવમાં આયુષ્ય માત્ર આગામી ભાવનું બંધાય છે, હવે પછી આવનારા ભાવનું બંધાય છે, બીજા ભાવનું બંધાતું નથી, એથી આગળના ભાવનું નથી બંધાતું. મિથ્યાતું હોય તો પણ આટલી વ્યવસ્થા છે, કેમ કે મિથ્યાત્વ કોઈ એક સમયે નાશ થઈ શકે છે. જો એક સાથે અનેક ભાવમાં આયુષ્ય બંધાણું હોય તો બીજી ઘણી આપત્તિ ઊભી થાય. હવે આયુષ કયા પરિણામથી બંધાય છે, આ એક બહુ ગહન વિચારણાનું સ્થળ છે. અનેક પ્રકારના શુભ અને અશુભ, શુભ અને અશુભ પરિણામો થાય છે. જ્ઞાનાવરણી આદિ ચાર ઘાતી કર્મનો એનાથી બંધ થાય છે. અઘાતી કર્મના બંધને આયુષ સાથે વધારે સંબંધ છે. નામ રૂપ વેદનીને એ ત્રણેયને આયુષ સાથે, નવા દેહ સાથે, દેહ પોતે નામ કર્મનું ફળ છે, એને સીધો સંબંધ છે. અનેક પરિણામો મિથ્યાત્વ સહિતના અનેક પરિણામોથી નવો જન્મ થવાનું કારણ બને. આ આયુષ્ય તો પૂર્વકર્મથી ઉદયમાન થયું, એ ભૂમિ લીધું, એ વાત પૂરી થઈ ગઈ. નવો જન્મ થવાનું કારણ શું છે? કે મિથ્યાત્વને લઈને જે પરિસ્થિતિ પર્યાયમાં ઊભી થાય છે એ નવો જન્મ ધારણ કરાવે છે, આ કારણ છે. એટલે પર્યાય દ્રષ્ટિ છે એ સ્થૂળપણે તો જે મનુષ્ય ગતિ હોય છે, શરીર હોય છે, એને અનુસરીને જે સ્થૂળ પર્યાયો છે એને અનુસરીને એને એ સ્વરૂપે પોતાને સ્વીકારીને જે પરિણામ થાય છે એ બધા મિથ્યાત્વ સહિતના જ પરિણામ થાય છે. કોઈ પરિણામ સમ્યક દશાના ઉત્પન્ન થતા નથી. પર્યાય દ્રષ્ટિ પડી છે એટલે મનુષ્ય છો એમ માન્યું, તો મનુષ્ય છે બધા કાર્યો મારે કરવા જોઈએ, એ મારું કર્તવ્ય છે, એ મારો ધર્મ છે, એ મારી ફરજ છે એમ સમજીને જીવ જેટલા કોઈ શુભાશુભ પરિણામો કરે છે, નવા કર્મ બાંધે છે, નવું આયુષ પણ બાંધે છે અને એના જન્મ મરણ મટતા નથી. એ મૂળમાં કારણ પર્યાય દ્રષ્ટિનું છે. અને સૂક્ષ્મપણે જે જે વિભાવે ઉપજે છે એવો હું થાવ છું, કેમ કે પરિણમન તો એનું છે ને, પણ એટલા પરિણમનમાં આખો આત્મા પોતાને અનુભવ કરે છે કે આટલો ને આવડો જ હું છું, ક્રોધ થવાને કાળે હું આખે આખો ક્રોધી છું એવો અનુભવ થાય છે, રાગ થવાને કાળે આખે આખો હું રાગી છું એવો અનુભવ થાય છે, પોતાનું મૂળ સ્વરૂપ એનાથી જ પોતે અજાણ હોવાને લીધે એની હયાતીનું સભાન પણ રહેતું નથી. જે પોતાનું મૂળ સ્વરૂપ છે એ પણ આ કાળે મોજૂદ છે, રાગાદી વિભાવ થાય છે ત્યારે પણ પોતાનું સ્વરૂપ મોજૂદ છે એનું બેભાન પણ રહે છે, અને એને કારણે જીવ માત્ર એક વિભાવ વિભાવ પર્યાયમાં જ આખે આખું પોતાનું આત્મ સ્વરૂપ આત્મતત્વ આખો જીવ આવો જ છે એવો અનુભવ કરે છે. આ અનુભવને પર્યાય દ્રષ્ટિથી ઉત્પન્ન થયેલા પરિણામ કહેવામાં આવે છે. જીવનું મૂળ સ્વરૂપ એવું નહીં હોવાને લીધે એને મિથ્યા દ્રષ્ટિ પણ કહ્યું, એને મિથ્યા ભાવ શા માટે કહ્યું કે મૂળ સ્વરૂપ એવું નથી, જીવનું મૂળ સ્વરૂપ છે એવું સ્વીકારે એના ભાનમાં રહે તો મિથ્યાત્વ તો રહેતો નથી, અનંતાનુબંધી તો રહેતા નથી, પણ જે કોઈ ચારિત્રમોના પરિણામ રહે છે એની તાકાત તૂટી જાય છે, એની જે પ્રકૃતિગત શક્તિ હોય છે એ રસ એનો ખલાસ થઈ જાય છે, અથવા એ નિસત્વ થઈ જાય છે, શક્તિહીન થઈ જાય છે, હીન શક્તિવાળા એ થઈ જાય છે, એવું બને પછી એનું જોર નથી ચાલતું અને જન્મ મરણ છે એ એના સીમિત થઈ જાય છે, મર્યાદિત થઈ જાય છે, કેમ કે અનંત જન્મ મરણનું જે સત્વ હતું એ મટી ગયું. એવા સ્વરૂપના ભાનને આગમ ભાષામાં દ્રવ દ્રષ્ટિ કહેવામાં આવે છે. મૂળ સ્વરૂપનું ભાન રહેવું, તે પોતાની જે મૂળ જાતિ છે, જે ચૈતન્ય જાતિનું પોતે તત્વ છે, એવા સ્વરૂપનું અંદરમાં ભાન રહેવું, આને સમ્યક દર્શન કહે છે અધ્યાત્મ ભાષામાં. અને એ ભાનથી એની બીજી અસર એ આવે છે કે ચાલતા વિભાવની શક્તિ તૂટી જાય છે, પોતે અકષાય સ્વરૂપી છે, સ્વભાવ પ્રબળ કષાયના અભાવ સ્વભાવે છે, પોતાનું સ્વરૂપ સ્વભાવ એટલે પોતાનું સ્વરૂપ એવા ભાનમાં વિભાવોની શક્તિ ખલાસ થઈ જાય છે. એ પછી વિભાવો જર્જરિત થતા નાશ પામે છે, શક્તિહીન થતા થતા એ નાશ પામે છે. એટલે સરવાળે એનું ફળ મોક્ષ આવે છે, દ્રવ દ્રષ્ટિનું ફળ મોક્ષ આવે છે એમ કહેવામાં આવે છે. એ કારણ છે જે સ્વરૂપ સમજ્યા વિના, એટલે મૂળ સ્વરૂપ અનંત દુઃખ પામ્યું મૂળ સ્વરૂપને સમજ્યા વિના. અહીંયા શ્રદ્ધા અપેક્ષા એ કથન છે, કેમકે મોક્ષ માર્ગમાં એકલો જ્ઞાન ગુણ કામ કરતો નથી, કે એકલો શ્રદ્ધા ગુણ કામ કરતો નથી, કે એકલો પુરુષાર્થ ગુણ જુદો પડીને કામ કરતો નથી, કે એકલો ચારિત્ર ગુણ પણ કામ કરતો નથી, સર્વ ગુણો કામ કરે છે. મુખ્ય ગુણો છે બધા સવળા થઈને પરિણમે છે અને એ બધાનું સહિયારું કાર્ય એને આત્મકાર્ય કહેવામાં આવે છે, એને આત્માનું સ્વભાવભૂત કાર્ય પરિણામ કહેવામાં આવે છે, કે જેના ફળમાં જીવને નવું બંધન અને નવા જન્મ મરણ અને દુઃખનો અભાવ થઈને મોક્ષ દિશા પ્રગટ થઈ જાય છે. મોટી વાત એ છે કે બંધ મોક્ષના વિષયમાં પણ મનુષ્ય ગતિમાં આવ્યા પછી અનેક વિભિન્ન અભિપ્રાયો જગતની અંદર ચાલતા હોવાને લીધે પ્રથમ તો જીવને શું સત્ય છે એ નક્કી થવું મુશ્કેલ પડે છે, અને એના કારણે મોટાભાગના જીવો અનેક જગ્યાએ એ સત્ય મેળવવા માટે ફાંફા મારે છે, આથડે છે, સમય અને શક્તિનો વ્યય કરે છે. કેમ કે અનેક અભિપ્રાયો દર્શાવતા એ સંપ્રદાયો છે, ભિન્ન ભિન્ન અભિપ્રાયો છે સૌને. એ દરેક સંપ્રદાયમાં પણ મોટી મોટી આબરૂ કીર્તિવાળા મહંતો સંતો ગણવામાં આવે છે. કોઈને આચાર્યોની પદવી, કોઈને ભગવાનની પદવી, કોઈને સંતની પદવી, કોઈને કાંઈ પદવી, કાંઈ પદવી, અને એને લઈને એમ થાય છે કે એની પાસે કાંઈક હશે તો સત્ય એની પાસે હશે તો પરમ સત્ય ત્યાં હશે તો પરમ સત્ય અહીંયા હશે તો આપણે એકવાર બધે જોઈ આવવું શું પછી નક્કી કરવું. કહે છે કે તને જેનું પરિણમન સંપૂર્ણ નિર્દોષ રાગ દ્વેષ મોહ રહિત વિતરાગ થયા, અને જે સર્વજ્ઞ થયા, જે સર્વજ્ઞ હોય તે જ વિતરાગ હોય, જે વિતરાગ હોય તે જ સર્વજ્ઞ હોય, જેનાથી કંઈ અજાણ્યું ન રહ્યું, એવા જૈન પરમેશ્વર ઉપરનો વિશ્વાસ શું તને ખૂટ્યો? કેમ કે કેટલાક તો જૈનો થઈને બીજે આથડે છે, કહેવાતા જૈન એને સર્વજ્ઞ વિતરાગ અરિહંત દેવ તીર્થંકર પરમાત્મા કેવા હોય એને જાણપણું પણ નથી થયું. નહીતર એથી વધારે સત્ય કહેનારા જગતમાં કોઈ હોઈ શકે એ વાત એને વિચારની અંદર વિચારની ભૂમિકામાં સ્થાન પામે નહીં. અન્ય મતમાં જે પૂર્વકર્મને લઈને આવ્યા અપરાધથી, પૂર્વકર્મ એટલે અપરાધ લેવો, સાથે કર્મ તો સમજાય એટલે સહેલું કરીને કહેવાય છે, પણ પોતાના અપરાધને લઈને જે અન્ય મતની અંદર આવ્યા એને થોડી મુશ્કેલી પડે છે. કેમ કે એને તો પોતાના સંપ્રદાયની અંદર આ ખોટું છે એવું માનવા માટે એની કર્મજનિત બુદ્ધિ જ પહેલાં તૈયાર થતી નથી. પૂર્વકર્મ અનુસાર એની બુદ્ધિ જે પ્રવર્તે છે, જે પરિણામ લઈને અન્ય મતમાં આવ્યો છે, એને તો પહેલાં આ ખોટું છે અને આને ન માનવું જોઈએ એ વાત સ્વીકારવામાં જ ઘણી મને ઘણો પરિશ્રમ પડે છે, પુરુષાર્થ લાવવો પડે છે, એને શોધ કરવી પડે છે કે મારા સંપ્રદાયમાં સાચું છે કે ખોટું છે. ખોટું છે એ નક્કી થયા પછી ક્યાં સાચું છે એ શોધવા જવું પડે છે. એટલો પરિશ્રમ કુળ ધર્મથી જે લોકો જૈન કુળની પરંપરામાં જન્મ લે છે એને એટલું એ સુગમ પડે છે, એ પરિશ્રમ એને બચી જાય છે, એટલો સમય એને શક્તિનો વ્યય એને થતો નથી. એને તો સીધું જ મૂકી દીધું કે આ બંધનું કારણ સંસારનું કારણ આ મોક્ષનું કારણ. સંક્ષેપની અંદર પછી ભિન્ન ભિન્ન ગુણોના પરિણમનથી આ બધું બંધ મોક્ષની વ્યવસ્થાને વધારે સ્પષ્ટ કરી છે આગમની અંદર. પણ એનો સંક્ષેપ એ છે કે મૂળમાં શ્રદ્ધા જ કારણ છે, વિપરીત શ્રદ્ધા એ સંસારનું કારણ છે, અવિપરીત શ્રદ્ધા તે મોક્ષનું કારણ છે. કોની શ્રદ્ધા? કે નિજ સ્વરૂપની શ્રદ્ધા, પોતાને વિષય પોતાની જે માન્યતા એમાં વિપરીતતા ને અવિપરીતતા છે. કાંઈ આગું પાછું કરીને કહેવું નથી, ભગવાનને એટલું જ કહેવું છે કે તારું જે મૂળ સ્વરૂપ છે એને તું માન ને, હું ક્યાં તને એમ કહું છું કે તું બીજી રીતે કાંઈ માન. કાંઈ તને આગું પાછું કરવાનું કહેતા હોય તો તને એમ પડે કે આ કાંઈક મને કેમ ખોટે રસ્તે ચડાવે છે, પણ તને શંકા ન પડે એવી વાત છે કે તારું જે મૂળ સ્વરૂપ છે, મૂળ તત્વ છે, એને સમજીને ઓળખીને એને સ્વીકારવું એવો જ પોતાને માનવો, એમ જ માનીને પરિણમવું, બસ આટલો જ તારો ધર્મ છે, એનું ફળ મોક્ષ છે. અને એમ નહીં માનતા અનાદિની તારી પરિસ્થિતિ શું છે, રોગનું નિદાન કરી દીધું કે પર્યાય બુદ્ધિ પર્યાય દ્રષ્ટિએ તારો રોગ છે, વર્તમાન અવસ્થાને તું આખે આખો માનીને બસ એમ જ પ્રગતિ ક્રિયા કરે છો, પરિણામ કરે છો, એનું ફળ તને સંસાર છે. હવે વિચારી જો, અનુભવને તપાસી જો કે પર્યાય દ્રષ્ટિ પણ તને છે કે નહીં, તો તને એ સત્ય લાગશે. રોગનું નિદાન કરનાર ઉપર પણ તને વિશ્વાસ આવશે કે ના, ખરેખર તો એમ જ છે કે જે પર્યાય હું વર્તમાનમાં છું બસ એવો જ હું છું, મૂળ સ્વરૂપે હું કંઈક હું બીજો છું, એ વાત ક્યાંય મારા વિચારમાં પણ નથી. 16મા વર્ષે જે શ્રીજીએ બહુ પુણ્ય કેરા પુણ્યથી કાવ્ય લખ્યું, એમાં એક કડિયા બહુ સુંદર લખી છે કે કોણ હું ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું, ખરું કોના સંબંધે વળગણા રાખું કે હું ફરી કરું, બસ આ એને જિજ્ઞાસા મામી ગયો કે મૂળમાં હું કોણ છું, મનુષ્ય થયો તો શું કરવા થયો, જેમ બીજા જીવ જંતુ દેખાય છે એવી અવસ્થા નહીં થવાને લઈને બદલે મારી આ મનુષ્યની અવસ્થા શું કરવાથી, અને ખરેખર મારું સ્વરૂપ કોણ, કોણ હું જિજ્ઞાસામાંથી ખરેખર મારું સ્વરૂપ શું છે, આ વસ્તુ મારે નક્કી કરવી બાકી રહી. વર્તમાન અવસ્થામાં જે કાંઈ જે કાંઈ સંબંધો છે, વ્યવહારિક સંબંધો જેને વળગણા કહી, એ રાખવા યોગ્ય છે કે ત્યાગવા યોગ્ય છે, આ એક વિચાર માંગે એવો વિષય છે. વિચારનામાં મિત્રો પછી એમ કહ્યું કે આટલા પ્રશ્નો ઉઠે અને એ પ્રશ્નોનો વિચાર અંતરંગમાં શાંતિપૂર્વક કરે, એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મજ્ઞાનના, તો આત્મજ્ઞાનના જે તત્વો છે, પ્રયોજનભૂત તત્વો છે, એ જ નહીં ઉપાદે એને બરાબર અનુભવમાં આવે છે. આ ચાર નીતિ 16મા વર્ષે એમણે પોતાની વિચારણામાંથી જે લખી છે એ એમની વિચારણા કેટલી યથાર્થ હતી, સમ્યક દર્શન પહેલાની ભૂમિકામાં કેટલી યથાર્થ તત્વ વિચારણાની સુવિચારણાની ભૂમિકામાં એ આવી ગયેલા હતા એ સ્પષ્ટ થાય છે. અનેક વાતો એ કહેતા ગયા છતાંય તે ઘણી વાતો ગૂઢ ભાષામાં રહી ગઈ. ગુરુદેવશ્રીએ તો બહુ સ્પષ્ટ કર્યો છે અને સિદ્ધાંતિક પડખેથી જ ઉપદેશ બોધ લીધો. કોણ ગુણનો મુમુક્ષુ ક્યાંય જશે તો પહેલા સિદ્ધાંતિક દ્રષ્ટિએ તપાસ કરશે કે સિદ્ધાંતિક દ્રષ્ટિએ આ બધું અનુકૂળ છે કે ક્યાંય સિદ્ધાંત તૂટે છે, કેમ કે જ્યાં સિદ્ધાંત તૂટે ત્યાં મિથ્યાત્વ ગ્રહિત મિથ્યાત્વનું ગ્રહણ થઈ જાય છે, એટલે પહેલો સાવચેત થાય. ક્યાંય સિદ્ધાંત તૂટતો નથી ને, પછી ભલે દિગંબર મુનિ હોય તો પણ સિદ્ધાંતિક રીતે પહેલા તપાસ કરશે કે આને ભાવલિંગ પણ છે કે નહીં, કે દ્રવલિંગ છે, ત્યાંથી શરૂઆત કરશે. દ્રવલિંગ યથાર્થ દેખાય, દ્રવલિંગ યથાર્થ ન દેખાય તો સિદ્ધાંતિક રીતે પણ વિચારવાનો પ્રશ્ન રહેતો નથી. ત્યાંથી માનીને કોઈ ક્ષેત્રમાં જાય, કોઈ શાસ્ત્ર હાથમાં લે, કોઈ વક્તાને સાંભળે, સિદ્ધાંતિક રીતે વિચાર કરતો. ઉપદેશની વાત તો દરેક સંપ્રદાયની અંદર સારી સારી લાગે એવી જ હોય છે, પણ એ ઉપદેશને આધારભૂત તત્વ સૈદ્ધાંતિક વિષય કેવો છે એના ઉપર ઉપદેશ ટકશે કે ઉપદેશ નહીં ટકે એ આધારિત હોય છે.
અરે
તરત એને એને લક્ષ્ય એના ઉપર હોય એનું લક્ષ એના ઉપર હોય. ત્યાં સિદ્ધાંત કઈ તૂટતો નથી ને આની વાતમાં. વિતરાગતા કરતા રીતે જેટલા કોઈ સિદ્ધાંતો છે વસ્તુને સ્વરૂપને અનુસરતા અધ્યાત્મના સિદ્ધાંતો, દ્રવ્યાનુરૂપના સિદ્ધાંતો, એમાં ક્યાંય ફરક પડે છે કે નહીં? ગુરુદેવે જે સ્પષ્ટ કર્યું છે, જેટલી હદે સ્પષ્ટ કર્યું છે, એ વિચારતા તો એમ લાગે કે ગુરુદેવને સાંભળનારો ગુરુદેવનો મુમુક્ષુ એવો હોય કે ઝીણામાં ઝીણો સૂક્ષ્મ ફેર હોય તો એ પકડી પાડે. જે સ્થૂળ ફેર પણ નથી પકડી શકતા એનો તો ચર્ચા કરવાનો પ્રશ્ન અવસર નથી, પ્રસંગ નથી, પણ સૂક્ષ્મ ફેર હોય તો પકડી પાડે. ફેર પડે છે, ફેર પડે છે એટલે ફેર પડે છે એમ એને ખ્યાલ આવી જાય. સૂક્ષ્મ ફેર પણ પકડી પાડે. એવું હિત હિતનો વિષય બહુ ઘણી જીવ પોતાના નિજ હિતની દરકાર કરે એના માટે નથી જવું. એ સિદ્ધાંત તૂટે છે તોડનાર માટે વિચાર નથી કરવો, વિચાર પોતાના માટે કરવો છે કે મારા અનુસરવાથી એને અનુમોદન મળી જશે, એનો અપરાધ મને લાગુ પડશે. એટલે એ રીતે એ ક્યાંય પણ વિવેક કર્યા વિના ગમે ત્યાં સાંભળવા બેસી જાય એવું બધું નથી, ગમે ત્યાંનો ઉપદેશ ઝીલવા બેસી જાય એવું ન બને. જ્યારે આટલી વાત સ્પષ્ટ મળી કે આ સંસારનું કારણ છે ને આ મોક્ષનું કારણ છે, પછી આથી વિશેષ કહેનાર બીજું કોણ છે અને વિશેષ આથી બીજો વિષય આ બાબતમાં શું છે? જીવને પ્રયોજન એ છે કે જન્મ મરણથી છૂટવું, એના દુઃખથી છૂટવું અને સંપૂર્ણ નિરાવરણ અનંત પરમાનંદની સમાધિ સુખની મોક્ષ દશા પ્રગટ થવી, આ એનું પ્રયોજન છે. અને એના વિષયમાં જે આખરી ફેંસલો છે એથી આગળ કોઈ વાત હોય તો લાભો જગતમાં ચેલેન્જ મારીને કહી શકાય એમ છે કે સર્વજ્ઞ વિતરાગની આ તાત્વિક વાતથી જન્મ મરણના વિષયમાં કોઈ આગળની વાત હોય તો કહો, તમે દર્શાવો કે કઈ વાત બીજી એવી છે કે જે આનાથી પણ આગળ છે. આ બંધ મોક્ષના વિષયમાં જે શ્રદ્ધાનું પ્રથમ ચરણ છે એનો એ આખરી સિદ્ધાંત છે, આની આગળ કોઈ વાત નથી એવો વિષય. કોઈ પણ મિથ્યા દ્રષ્ટિ પર્યાય દ્રષ્ટિ હોય છે, ભલે ગમે તે મતનો જો કે ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ તો સ્વાભાવિક જ રીતે પર્યાય દ્રષ્ટિ હોય છે. અને એટલા માટે જૈન શાસ્ત્રમાં એવા કથન આવે છે કે હું વેદાંતિ નથી, હું બૌદ્ધ નથી, પણ હું જૈન પણ નથી. કેમ કે કુળ ધર્મે જે જૈન પણ આવ્યું એ વર્તમાન કર્મ અને કર્મજનિત અવસ્થા છે. કઈ? કર્મજનિત અવસ્થા છે. અને એમાં અહમ પણ કરવું એટલે સીધું જ મિથ્યાત્વ લાગુ થઈ ગયું. એમાં પર્યાય દ્રષ્ટિ તે મિથ્યા દ્રષ્ટિ અનંત સંસારનું કારણ. એટલે જે સમ્ય જ્ઞાન દીપિકા છે અને એમની જેટલી રચના છે સ્વાત્માનુભવ મનન ને ધર્મદાસ ક્ષુલ્લક એમણે બહુ સ્પષ્ટ લખે છે કે હું વેદાંતિ નથી, હું બૌદ્ધ નથી, હું જૈન નથી, હું યતિ નથી, હું ગૃહસ્થી નથી, હું ત્યાગી નથી, હું ભોગી નથી. હું બધા કર્મજનિત અવસ્થાના નિષેધ કર્યા છે. હું તો સમ્ય જ્ઞાન સૂર્ય છું, જ્ઞાનનો હું સૂર્ય છું, બધી જગ્યાએ એ વાત નાખી છે. સમ્ય જ્ઞાન રૂપે સૂર્ય છું, જ્ઞાન સૂર્ય સિવાય મારું કોઈ બીજું સ્વરૂપ નથી. તમામ કર્મ કર્મને કર્મને અનુસરતા ભાવનો નિષેધ કરીને બહુ ધૂની હતા, એ ગજબના ધૂની હતા. ધૂમ ચડી ગઈ આત્માને, સપ્તમ દ્રવ છો કે છ દ્રવ હું નહીં, છ દ્રવ થી બેન હાથમાં દ્રવ એક ધૂનમાન ધૂનમાં ઘણી વાતો કરે છે. એ રીતે આ સિદ્ધાંત ભગવાન ને નામે ગુરુદેવ શ્રી એ કહ્યો કે પર્યાય દ્રષ્ટિનું ફળ સંસાર અને દ્રવ દ્રષ્ટિનું ફળ મોક્ષ. દ્રવ દ્રષ્ટિ પ્રગટ કર ગમે તેમ કરીને, એક વાર દ્રવ દ્રષ્ટિ પ્રગટ કર બસ. વસ્તુનો સ્વભાવ તે ધર્મ છે. ધર્મ એ કોઈ રીત રિવાજ, ધર્મ એ કોઈ રૂઢિ, ધર્મ એ કોઈ બાહ્ય ક્રિયા, એ કોઈ ધર્મ છે. વસ્તુનો જે સ્વભાવ છે, મૂળ સ્વભાવ તે જ એનો ધર્મ છે. એ રૂપ પરિણમે તો એને ધર્મ પરિણમો એમ કહેવાય. પોતે ધર્મી છે, મૂળ સ્વભાવ એનો ધર્મ છે, એ રૂપ પરિણમે તો એ ધર્મ રૂપે પરિણમો એમ કહેવામાં આવે છે. બસ આટલી વાત છે. દ્રવ દ્રષ્ટિ, દ્રવ દ્રષ્ટિ કહો કે દ્રવ સ્વભાવ કહો, દ્રવ સ્વભાવ કહો કે વસ્તુ ધર્મ કહો, દ્રવ દ્રષ્ટિ પ્રગટ થઈ એ ધર્મ એને પ્રગટ થયો એમ કહેવામાં આવે છે. જેવો શ્રદ્ધા ગુણ છે તેવો જ શ્રદ્ધા ગુણ પરિણમન રૂપ થયો. શ્રદ્ધા ગુણ કેવો છે કે પોતાના મૂળ સ્વરૂપને જેમ છે તેમ સ્વીકારે શ્રદ્ધે, અને એથી કિંચિત માત્ર પણ ફેરફાર રૂપે ન સ્વીકારે, એવો જ શ્રદ્ધા ગુણનો પરિણમવાનો સ્વભાવ છે. એવો પરિણમો એને સમ્યક દર્શન રૂપી ધર્મ થયો એમ કહેવામાં આવે છે. જેને સમ્યક દર્શન ન થાય, એને સમ્યક જ્ઞાન ન થાય, એને સમ્યક ચારિત્ર કે ધ્યાન પણ થાય નહીં. અત્યારે આ ધ્યાનની શિબિરો ચાલે છે ને, માસુભાઈ ચાલે છે ને? સમ્યક દર્શન આવે છે એમાં? ક્યાંય સમ્યક દર્શન આવે છે કે નથી આવતું? આવે છે, નથી આવતું. તો સમ્યક દર્શન વિના ધ્યાન ન થાય આ સિદ્ધાંત છે. જીનેન્દ્ર પરમાત્માનો કહેલો આ સિદ્ધાંત છે કે જે ચીજની તને શ્રદ્ધા નથી, જે ચીજનું તને જ્ઞાન નથી, એ ચીજનું ધ્યાન તને થશે ક્યાં? થાય બાકી આત્મધ્યાન સેવાનું ધ્યાન એ ધર્મ ધ્યાન નથી. શુક્લ ધ્યાનનો તો વિચાર કરવાનો પ્રશ્ન નથી. એ સિવાયના ધ્યાન છે તે આર્થ ધ્યાનમાં જાય છે. ગમે તેટલી ચંચળતા ઘટી હોય, બીજા યોગ અને ઉપયોગના પ્રયોગથી, યોગ અને ઉપયોગના પ્રયોગથી, અન્યથા પ્રયોગથી કદાચ ચંચળતા ઘટે છે મનની ઉપયોગની, તો પણ તે આર્થ ધ્યાનને અંદર સમાવેશ એનો પામે છે. આર્થ ધ્યાનની બહાર કોઈ વાત એમાં નથી. એ બધું ધ્યાન આર્થ ધ્યાન છે. આર્થ ધ્યાન અને રૌદ્ર ધ્યાન એ માઠા ધ્યાન છે, અથવા જીવને ચાર ગતિમાં જન્મ મરણ કરાવવાના કરવાના એ પરિણામ છે. એ ધર્મ ધ્યાન જ જન્મ મરણના નાશનું અથવા મોક્ષનું પરિણામ છે. અને એ ધર્મ ધ્યાન સમ્યક દર્શનથી શરૂ થાય છે. એ પહેલા ધર્મ ધ્યાન ક્યાંય શરૂ થતું નથી. બધી ધ્યાનને વાતો મૂળ પાયા વિનાની ચણતરની છે. મૂળમાં પાયો સમ્યક દર્શનનો છે નહીં, એના ઉપર અનેક માળાના ચરણ ચણતર ચણતર કરવાની કલ્પના છે. એ ધ્યાન પત્તાના મેળની જેમ તૂટી જતા વાર લાગતી નથી. એક ઉદયનો ઝંઝાવાત આવે એમ કે છે કે આર્ધ ધ્યાન તો મીઠું નહીં, ક્ષણિક ચંચળતા ઘટી. આ તો તમે આના જેવો પ્રશ્ન કર્યો કે અશુભ મટીને શુભમાં તો આવ્યો ને, શું કર્યું? અશુભ મટીને શુભમાં તો આવ્યું ને, લોઢાની બેડી કાઢી અને હોનાની બેડી તો પહેરીને એનાથી કોઈ આત્માને લાભ થતો નથી. નુકસાન મોટું એ થાય છે, હવે એ વિચારીએ કે એ ધર્મ ધ્યાન નહીં હોવા છતાં એને ધર્મ ધ્યાન હોવાની માન્યતા, એ ગ્રહિત મિથ્યાત્વ ઉભું થાય, મિથ્યાત્વની દશા તીવ્ર થઈ. આ એક વિચિત્ર પરિસ્થિતિ છે કે દર્શન મોહનો લાભ નુકસાન કોઈ વિચારી શકતું નથી, અને ચારિત્ર મોહમાં ફેરફાર થાય છે તો તરત એના ખ્યાલ ઉપર આવે છે. કે જેવો ચંચળતા તો ઘટીને તો ચારિત્ર મોહ મંદ થયો, ત્યાં શું થયું, ત્યાગ કર્યો, ધ્યાન કર્યું, શાસ્ત્ર વાંચ્યું, કશાય મંદ પડ્યો, ચારિત્ર મોહ મંદ પડ્યો, પણ દર્શન મોહનું શું? આ પર્યાય દ્રષ્ટિ પણ જે દર્શન મોહની સાથે અવિનાભાવી છે, એ વિધું કે ઘટ્યું? એ વિધું, સંસારનું કારણ વધાર્યો, શું ફાયદો કર્યો? આ પરિસ્થિતિ ઊભી થઈ. શું કહેવાય? ખરાબ થઈ ગઈ એ પરિસ્થિતિ અંદર થી ઉભી થાય છે. એટલે આ એક સુયોગ છે કે જન્મનું મૂળ કારણ પ્રસિદ્ધ છે, મોક્ષનું મૂળ કારણ પ્રસિદ્ધ છે. અંતર વિચારણા કરીને, ગવેષણા કરીને તો એક વાર નિર્ણય ઉપર આવી જા, નિર્ણય કર કે આ સત્ય છે કે નહીં, આ પરમ સત્ય છે એવો અનુભવ થયા વિના રહેશે. પંદરમાં બોલમાં વિશેષ ફરીથી સોળમું બોલ અધ્યાત્મમાં હંમેશા આ સાધક જેવી દૃષ્ટિનું જે ટાઇટલ આપ્યું છે એ આપણા અનેક શાસ્ત્રોના પ્રકાશનમાં આ વિષય નાખવામાં આવ્યો છે. ખાસ કરીને જે શાસ્ત્રનું અધ્યયન કરે છે અને તત્વજ્ઞાનમાં રસ લે છે એવા જીવોને માર્ગદર્શન છે. એ સાધક જેવી દૃષ્ટિ એટલે દૃષ્ટિકોણ, અહીંયા દૃષ્ટિ એટલે શ્રદ્ધા નહીં પણ સાધક જીવનો વિચારવાનો દૃષ્ટિકોણ સમ્યક જ્ઞાનપૂર્વક હોય છે. સમ્યક જ્ઞાનપૂર્વક હોય છે એટલે કે આત્માને હિત અહિત થવાનું જે જ્ઞાનની અંદર સારી રીતે સુસ્પષ્ટપણે નિર્મળ જ્ઞાનમાં વિશદપણે જ્ઞાન થાય છે, જ્ઞાન ગોચર પણ થાય છે હિત અને અહિત, એવો જે એનો પ્રયોજનભૂત વિષય ઉપર યોગ્ય દ્રષ્ટિકોણ, યથાર્થ દ્રષ્ટિકોણ છે એ કેવી રીતે હોય છે, શાસ્ત્ર વાંચવાના સંબંધમાં કેવી રીતે હોય છે એનું સ્પષ્ટીકરણ અહીંયા સાધક જીવની દૃષ્ટિના મથાળા નીચે છે.
કોઈ પણ શાસ્ત્રનું વાંચન કરીએ તો આ દ્રષ્ટિકોણ,
આ દ્રષ્ટિકોણ એને રહેવો જોઈએ. આ દ્રષ્ટિકોણ ન હોય તો વિપરીત દ્રષ્ટિથી શાસ્ત્ર વિંચાય તો પણ આત્માને નુકસાન ઘણું થાય. તે શાસ્ત્ર શસ્ત્ર થઈને પરિણમે, શાસ્ત્ર શાસ્ત્ર થઈને શું પરિણમે પણ શસ્ત્ર થઈને પરિણમે, નુકસાન થાય. અધ્યાત્મમાં હંમેશા નિશ્ચયનો મુખ્ય છે. હવે શું છે કે બે નયના કથન ચાલ્યા છે શાસ્ત્રની અંદર, નિશ્ચય નહીં અને વ્યવહાર નહીંના બંનેને વિષય વિરોધ છે. શું છે? બંનેને વિષય વિરોધ છે અને બંને જુદી જુદી દિશામાં જીવના પરિણામને દોરે છે. તો કે પણ એ વ્યવહારની પણ શાસ્ત્રનું જે એક અંગ છે, શાસ્ત્રમાં નિરૂપણ થયેલો વિષય છે. તો પછી બે વાત જયારે અંદર કહી છે તો પછી એને એકને કેમ તમે અન્યાય કરો છો એમ કે એકને મુખ્ય કરવાનું છે, એકને ગૌણ કરવાનું છે, એ વાત પણ શાસ્ત્રમાં જ કહી છે. જ્યાં જ્યાં નિશ્ચયજીનું કથન આવે છે ત્યાં એનું બળવાનપણું દર્શાવવાના પણ શૈલીથી વચન પ્રયોગ આવે છે. જ્યાં જ્યાં વ્યવહારનો વિષય આવે છે ત્યાં એને કેવી રીતે ગૌણ કરવો એ પણ આગમની અંદર શાસ્ત્રની અંદર વિષય આવે જ છે. એ કોઈ આગમબારનો વિષય નથી. વળી અધ્યાત્મ એટલે આત્માનો આશ્રય લેવો છે એને અધ્યાત્મ કહેવામાં આવે છે. તો જેને આત્માનો આશ્રય લેવો છે, આત્માના પરમ તત્વ રૂપ પરમાત્માનો આશ્રય લેવો છે, એને તો નિશ્ચયને જ મુખ્ય હોય છે, એને નિશ્ચયને જ મુખ્ય છે અને તેના જ આશ્રયે ધર્મ થાય છે. એટલે એવી જ એક ગાથા સમયસારની અંદર પુણ્યમ દર્શનને પ્રગટ કરવા અર્થે કહી કે ભૂયથો અસિદો સમાધિ સમાયિથી હવદી જીવો. ભૂયથ ભૂતાર્થને આશ્રય, ભૂતાર્થ કહો કે નિશ્ચય કહો, બે એક છે. નિશ્ચયને આશ્રય છે મુનિવરો પામે નિર્વાણને, એ પણ આગળ ગાથા એક આવે છે. આ 11મી ગાથા છે. સમ્યક દર્શન પણ ભૂતાર્થને આશ્રિત પ્રગટ થશે. ત્યાં આચાર્ય મહારાજે કહ્યું કે સગળો વ્યવહાર અભૂતાર્થ છે, આમ કરીને ગૌણ કરાવ્યો. એ વાત ભૂલી જાય છે ત્યારે વ્યવહારની ના વિષયને પણ જીવ મુખ્ય કરી જાય છે, નિશ્ચયની ના વિષયને ગૌણ કરી જાય છે. એની પાટી એની ગાડી મૂઢા પાટે ચાલવા લાગે છે. એટલે સ્પષ્ટ કરવું છે અહીંયા કે અધ્યાત્મમાં હંમેશા નિશ્ચયને જ મુખ્ય છે, તેના જ આશ્રયે ધર્મ થાય છે. સમ્યક દર્શનના ચારિત્રાણી મોક્ષ માર્ગ, આ સિવાય કોઈ ત્રણ કાળ ત્રણ લોકમાં બીજો મોક્ષ માર્ગ નથી. એવું જે મોક્ષ માર્ગ રૂપી ધર્મ છે તે નિશ્ચયને આશ્રયે થાય છે, બીજી રીતે થતો નથી. એટલે ધર્મ પ્રવૃત્તિમાં નિશ્ચય નહીંની મુખ્યતા છે એમ કેવું છે. હવે શાસ્ત્રનો ખુલાસો કરે છે કે શાસ્ત્રોમાં જ્યાં વિકારી પર્યાયોનું વ્યવહાર નહીંથી કથન કરવામાં આવે. હવે શાસ્ત્રનો વિભાગ બીજો લીધો, કોઈ વિભાગમાં શાસ્ત્રના કોઈ વિભાગમાં જ્યાં જીવની વિકારી પર્યાયોનું કથન કરવામાં આવે છે એ વ્યવહાર નહીંથી કથન કરવામાં આવે છે, ત્યાં પણ નિશ્ચયને જ મુખ્ય અને વ્યવહારને ગૌણ કરવાનો આશય છે એમ સમજવું. નિશ્ચયને ગૌણ કરવાની વાત એક પણ જગ્યાએ નથી, એક પણ જગ્યાએ. વ્યવહારનો નિષેધ અનેક જગ્યાએ કર્યો છે પણ નિશ્ચયનો નિષેધ એક પણ જગ્યાએ કરવામાં આવ્યો નથી. કેમ કે નિશ્ચય સ્વરૂપ એ પરમાત્મ સ્વરૂપ છે, આત્માનું એ પરમ સ્વરૂપ છે, પરમાત્મ સ્વરૂપ, તો એનો તો ક્યાંય નિષેધ હોય શકાય નહીં. પર્યાયોનું વ્યવહાર નહીંથી કથન કરવામાં આવે છે ત્યાં પણ નિશ્ચયને જ મુખ્ય અને વ્યવહારને ગૌણ કરવાનો આશય છે આ અભિપ્રાય સરળ છે એમ સમજવું. ક્યાંય આ અભિપ્રાય છોડીને કહ્યું છે, અભિપ્રાય બદલીને કહ્યું છે એમ જરા પણ વિચારવા યોગ્ય નથી. આ સમજણ છે એ એમને એમ રાખવી, કેમ કે બંને નયના કથનો આવશે, એ બંને નયોના કથનોમાં આ સમજણમાં ફેરફાર કરવો નહીં. કારણ કે પુરુષાર્થ વડે પોતાનામાં શુદ્ધ પર્યાય પ્રગટ કરવા અર્થાત વિકારી પર્યાય ટાળવા માટે હંમેશા નિશ્ચયનો જ આદરણીય છે. પ્રયોજન તો આ છે કે પોતાના શુદ્ધતા પ્રગટ કરવી અને પોતાના અશુદ્ધતાનો નાશ કરવો, આ પ્રયોજન છે. તો એની અંદર તો એક જ કાર્ય છે કે પુરુષાર્થ વડે નિશ્ચય નહીંને વિષયભૂતને આદરે, એનો આદર કરે, એ બાજુ ઢળે એ બાજુ નમે એ બાજુનું પરિણમન કરે તો જ એને વિભાવ પર્યાયનો, અશુદ્ધ પર્યાયનો નાશ થાય, શુદ્ધતા પ્રગટ થાય. આ પ્રયોજનની સિદ્ધિ છે. આ રીતે આ એક જ રીત છે, બીજી કોઈ રીત છે એને. જે વિભાવ પર્યાયનું જ્ઞાન કરાયું છે એ તો રોગનું નિદાન કરવા માટે કરાયું છે. એક રોગ છે જીવની અવસ્થામાં, એ રોગ છે ને એનું નિદાન કરવા માટે એ વાત છે. એની વાત એથી વધારે કોઈ એ મર્યાદાથી આગળ વધીને કોઈ વાત નથી. અને એ સ્વયં મલિન હોવાથી, દુઃખરૂપ હોવાથી એની ઉપાદેયતા કેમ હોઈ શકે ને એની મુખ્યતા કેમ હોઈ શકે, કે એની ઉપાદેયતાને મુખ્યતા હોવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. એટલે પુરુષાર્થ વડે, સમ્યક પુરુષાર્થ વડે, સ્વસન્મુખના પુરુષાર્થ વડે, પોતાના શુદ્ધ પર્યાય પ્રગટ કરવા માટે અને વિકારી પર્યાય ટાળવા માટે હંમેશા નિશ્ચય નય જ આદરણીય છે. નિશ્ચય એના વિષયભૂત જે નિશ્ચય તત્વ છે એને અનુસરનારો જ્ઞાનનો પર્યાય એને નિશ્ચયની કહેવામાં આવે છે. એને અવલંબવાનું જેનું પ્રયોજન છે એને નિશ્ચયની કહેવામાં આવે છે. અને તે આદરવા લાયક છે અથવા તે પરિણમવા લાયક છે. તે વખતે બંને નયોનું જ્ઞાન હોય છે. જ્યારે પોતે પુરુષાર્થ વડે નિશ્ચય નયારૂઢ દશામાં આવે ત્યારે એને વ્યવહારમયનું અને વ્યવહારમયના વિષયભૂત પર્યાયોનું એને જ્ઞાન હોય છે. પણ ધર્મ પ્રગટાવવા માટે બંને નયો કદી આદરણીય નથી. આ એ દિગંબર સંપ્રદાયના પંડિતોમાં વિવાદનો વિષય થયેલો. આ પ્રવચનો જ્યારે ગુરુદેવના ચાલેલા ત્યારે અનાદિથી જીવ વ્યવહારાભાસી છે, કેમ કે પર્યાય દ્રષ્ટિ, પર્યાય પોતે વ્યવહારનો વિષય છે, એમાં આભાસ થયો છે મૂળપણાનો. એટલે મિથ્યાત્વ શ્રદ્ધાની અપેક્ષાએ એને પર્યાય દ્રષ્ટિ કહીએ, જ્ઞાનની અપેક્ષાએ એને વ્યવહારાભાસી કહેવામાં આવે છે. કે વ્યવહારના વિષયભૂત પર્યાયમાં આભાસ થયો પોતાના સ્વરૂપનો, એટલે એને વ્યવહારાભાસી કહેવામાં આવે છે. અનાદિથી જીવ વ્યવહારાભાસી છે અને એના વ્યવહારને એના વિષયભૂત પર્યાયની મુખ્યતા જ વર્તે છે. જેની દ્રષ્ટિ હોય એની મુખ્યતા વર્તે જ્ઞાનમાં, એ તો સિદ્ધાંત છે. એટલે એને પર્યાયની મુખ્યતા વર્તે છે. એટલે તો એમ કહે છે કે પ્રયોજન પર્યાયમાં સુધાર બગાડનું હોવા છતાં એની મુખ્યતા નથી. આ એક જૈન દર્શનનો વિશિષ્ટ સિદ્ધાંત છે કે જે ક્યાંય નથી. ઉપદેશ શું કરવા છે? શાસ્ત્રોનો ઉપદેશ, શ્રી ગુરુનો ઉપદેશ, ભગવાનનો ઉપદેશ શા માટે છે? કે જીવની પર્યાયમાં બગાડ છે મટે અને સુધાર થાય, દુઃખ મટે અને સુખ થાય, છતાં એની મુખ્યતા એનું પ્રયોજન સિદ્ધ થતું. આ એક વિજ્ઞાન છે આ વિષયમાં. જેમ કેરીને પકડવા માટે આંબા ઉપર પાણી નથી છંટાતું પણ મૂળમાં પાણી પાવામાં આવે છે, થર્ડ પાસે મૂળમાં પાણી પાવામાં આવે છે. કેરીને પાણી છાંટવામાં આવતું નથી. કોઈ ફુવારો લઈને કેરીને આંબાને પાણી પાતો નહીં દેખાય, બગડી જાય. કેરી ખાટી થઈ હોય તો એ બગડી જાય ત્યાં એને પાણી છાંટવું. એનું વિજ્ઞાન એ છે કે મૂળમાં એને પાણી પાવું. જેમ ખાતર પાણી મૂળમાં દેવાય છે, ખાતર એ ત્યાં ન લટકાવાય, ખાતરનું કોથળી ત્યાં ન લગાડાય, એના ઉપર ખાતર છંટાય ને બગડી જાય. એમ પરિણામનું આ વિજ્ઞાન છે કે પરિણામનું ઉદ્ભવ સ્થાન, પરિણામ ક્યાંથી પેદા થયું, તે દ્રવ્યમાંથી થયું, એ દ્રવ્યમાં સિંચન કરવું. તારા પુરુષાર્થનું સિંચન દ્રવ્યમાં કર અને પર્યાયમાં નહીં. એટલે ભલે જ્ઞાન બંને નહીંનું કરવામાં આવે, બંને નહીંના વિષયભૂત પદાર્થોનું કરવામાં આવે તો પણ ધર્મ પ્રગટ કરવા માટે બંનેને આદરણીય નથી. વ્યવહારના નિર્ણયના નિષેધપૂર્વક નિશ્ચય નહીં પ્રગટે છે. પંચાધ્યાયીમાં તો આ શૈલી લીધી છે પંચાધ્યાયી કારે, કે વ્યવહારનો નિષેધ કરે તે નિશ્ચય. નિશ્ચયનું સ્વરૂપ શું? નાસ્તથી
લીધું
તો નિશ્ચયનું સ્વરૂપ એ છે કે નિશ્ચય સ્વરૂપને આદરે તે નિશ્ચય, એ અસ્થિથી. નાસ્તિથી કે વ્યવહારનો નિષેધ કરે તે નિશ્ચય. માટે મંદિરનીઓ કદી આદરણીય નથી. અથવા વ્યવહારને ના આશ્રયે કદી ધર્મ અંશે પણ થતો નથી. કેમ કે એની દિશા જ પર્યાય બાજુની ને ભેદ બાજુની છે અને પરદ્રવ તરફની છે. એ બંને નયોની પ્રવૃત્તિ છે એ વિરુદ્ધ દિશામાં છે. નિશ્ચયની પ્રવૃત્તિ અંતર્મુખ છે, વ્યવહારની પ્રવૃત્તિ બહિર્મુખ છે. એ બંનેની પ્રવૃત્તિ જ વિરુદ્ધ દિશાની છે. બંનેના ફળ પણ એક સરખા નથી. શું એટલા માટે એને છોડાવ્યો છે કે વ્યવહારના આશ્રય કદી ધર્મ અંશે પણ થતો નથી. કોઈ એમ કહે કે પણ જેટલો વ્યવહાર પાળે એટલો તો ધર્મ થયો કે ન થયો? એને ધર્મ થયો નથી, પણ ધર્મ થયો હોવાનું મિથ્યા જ્ઞાન અને મિથ્યા સિદ્ધાંત થયું છે એમ છે. આમ તો ભેદનું, અવિકારી પર્યાયનું, વિકારી પર્યાયનું, કર્મનું, બધું વ્યવહારનો વિષયમાં જાય છે. એક શુદ્ધ નિશ્ચય નિર્ણય છોડીને જેટલો બધો વિષય છે વ્યવહાર નિર્ણય છે. પણ મિથ્યાત્વ અવસ્થામાં જીવને વિકારી અવસ્થા સિવાય તો બીજું એના કાંઈ જ્ઞાનમાં છે નહીં. શું છે એના જ્ઞાનમાં? એને તો એક જે રાગ થાય છે, જે દ્વેષ થાય છે, જે મોહ થાય છે, એમાં આખે આખો પકડાયેલો છે બિચારો. એટલે એને એમ કહે છે કે એકલો એનો એનો વ્યવહાર નિર્ણય વિષય શું છે કે એટલી વિકારી વિકારી અવસ્થા છે. આમ તો પર્યાય દ્રષ્ટિ કે મિથ્યા દ્રષ્ટિ કહ્યું ને, તો પર્યાયમાં તો જ્ઞાનની પર્યાય છે. તો એમાં પર્યાય દ્રષ્ટિકોણ કેવી રીતે કરે છે? કે એમાં પર્યાય દ્રષ્ટિકોણ એવી રીતે કરે છે કે હું બુદ્ધિવાળો, મને બધું બહુ યાદ રહે, અથવા હું ભૂલી જાઉં, મને કઈ યાદ ના રહે, અથવા હું ઓછી બુદ્ધિવાળો, અથવા હું મહાન વિદ્વાન, એવું જે ક્ષોભ્યમ ભાવે ઉત્પન્ન થયેલી કર્મજનિત જ્ઞાનની પર્યાય, એ પણ કર્મજનિત છે. એમાં અહંપણું કર્યું એને, એ પણ વિકારી પર્યાય પછી લઈ લીધી એને. એટલે એકાંત વિકારી પર્યાય નથી, છતાં એને વિકારી પર્યાય ગણીને પછી એ મિથ્યા દ્રષ્ટિનો બધો આખો પરિણમને જ વિકારી છે એમ ગણીને ચાલવું પડે છે. શું છે અભિપ્રાય નો આશય? કે અભિપ્રાય એક માણસને દેણ ન દેવું હોય, દેણદાર હોય, દેણ ન દેવું હોય, ઉઘરાણી આવે એની પાસે, તો એને એમ ન કહે કે મારે નથી દેવા, હું તમારે ત્યાંથી માલ લઈ ગયો નથી અને મારે દેવાના નથી, એમ ન કહે. કેવાય દેવાના છે હાચા, પણ અત્યારે
નહીં.
ક્યારે તો કઈ નક્કી ન કહેવાય. અનુભવ તો થયો છે ને બધો, એનો આશય શું છે? વાત દેવાની કરે છે. એ શું વાત કરે છે? દેવાના છે હાચા, પણ એ વાત કરે છે. આશય આશય ખોટો છે, દેવાના નથી એને. એમ વ્યવહારના વિષયભૂત વિકારી પર્યાયોનો જ્યાં વિષય શાસ્ત્રોમાં આવે ત્યારે એનો નિષેધ આવે. આ ટાળવા યોગ્ય છે, આ દુઃખમય છે, આ મલિન ભાવ છે, આ મારા સ્વરૂપથી વિપરીત ભાવ છે, અને મારા પરમ સ્વરૂપના આશ્રય આ ટાળવા યોગ્ય છે, એવા આશયથી એનું જ્ઞાન કરવું. જેમ કે નિયોગ્ય પણ કરે,
કે પોતાના દૂષિત ભાવનું જ્ઞાન થાય, પણ એમાં દ્રષ્ટિકોણ શું છે કે આ કેમ ચલે તે જોવું છે, આ કઈ રીતે થયા એનું કારણ તપાસે તો ટાળવા માટે, એના અનુભવને તપાસે તો ટાળવા માટે. દ્રષ્ટિકોણ ઉપર બધો આધાર છે, કયા દ્રષ્ટિકોણ થી જ્ઞાન કરવામાં વિચાર કરવામાં આવે છે એના ઉપર બધો આધાર છે.
આદિ દેવે જીવંતાર ભગવાન.